50મું પાનું છે. પ્રશ્ન નંબર 141. પ્રશ્ન નંબર 141. માટી વડે ઘડો થયો છે, કુંભાર વડે ઘડો થયો નથી, તેમાં ક્યાં ગુણોની સાબિતી? સાબિતી મીન્સ પ્રૂફ એને મળે કે માટી વડે ઘડો થાય છે. શું દેખાડાવે છે? કે માટી માંથી ઘડો પર્યાય બદલે છે તો તેનું નામ દ્રવ્યત્વ ગુણ, અને ઘડામાં માટી જ છે એની દ્રવ્યતા રહે છે તો તે અગ્રુ લઘુત્વ, એ બે ગુણની સાબિતી એમાં મળે છે. પછી 142મો, જે નથી જાણતા તેવા જળ દ્રવ્યો પણ સ્વતઃ પોતાની મેળે ઇન્ડિપેન્ડન્ટલી પરમે છે, તેવા કયો ગુણ સાબિત થયો? કોઈ એમ માને કે ભાઈ જળ દ્રવ્યોને તો કાંઈ ખબર નથી ને, એને બિચારાને શું પરિણમન થાય? જળ દ્રવ્યોમાં જાણવાની તાકાત નથી, તેમાં પરિણમન થાય કે ન થાય? એ તો જાણતા તો નથી ને, એને શું થાય છે કે જાણવું અને પરણવાનું જાણે એક છે એમ નથી. જાણવું જુદું કાર્ય છે અને પરણવું, જાણવામાં શું છે, કેવું પરણમન થયું તેવું જ્ઞાન થાય છે, પણ જ્ઞાન નથી એટલે પરણમન ન થાય એવું. આંખ બંધ હોય તો આપણે ખવાય કે ન ખાઈ શકાય? કેમ, કોળીઓ ક્યાંક કાનમાં કે નાકમાં વયો જશે ને? ભાઈ કોળીઓ જાશે તો મોઢામાં, પણ કયો ખોરાક છે તમે જાણી નહીં શકો, બાકી ખાય તો ક્યાંક. કોઈ બ્લાઇન્ડ મેન નહીં ખાઈ શકતો હોય ને, કેવી રીતે જાણી શકે? કેવી રીતે જાણી શકે? સ્વાદથી, રંગ, રંગ ન જાણી શકે. તો એવી રીતે જે પદાર્થ જળ છે જેનામાં જાણવાની તાકાત નથી, એનામાં પરિણમન નથી એવો અર્થ નથી, એ જાણી શકતા નથી કે કેવું પરિણમન થયું. બાકી પરિણમન તો છે, છ દ્રવ્યમાં હોય જ છે, અને એ પરિણમન દ્રવ્યત્વ ગુણને કારણે પરિણમન એનું બદલાયા કરે છે. તો જે સ્વતઃ પોતાની પર્યાય બદલે છે, પરિણમન જે બદલાય છે એ કયા ગુણને કારણે? દ્રવ્યત્વ ગુણને, કઈ જ્ઞાનને ગુણને કારણે પરિણમન બદલાતું નથી. તો જ્ઞાન ગુણ ન હોવા છતાં પરિણમન તો છે છ દ્રવ્યનું હોય છે. 143, અમે મનુષ્ય છીએ માટે અમારા કામમાં બીજાની જરૂર તો પડે. આપણે કહે ને હ્યુમેન ઇઝ એ સોશિયલ એનિમલ્સ કહેવાય છે ને, એને એકબીજાની હેલ્પ જરૂર પડે ને. બધું કેવી સરસ વ્યાખ્યા ગોઠવી દઈએ એટલે આપણને બહુ ગમે ને આવું બધું, કે બીજા વિના ન ચાલે એવું માનનારે ક્યાં ગુણ ન માયના. કે મનુષ્ય તો અસમાન જાતિ દ્રવ્ય પર્યાય છે. મનુષ્ય પણ શું છે? દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે. ક્યાં દ્રવ્ય નહી, સંયુક્ત જોઈન્ટ પર્યાય છે. સંયોગે થયેલી જીવની અશુદ્ધ વ્યંજન પર્યાય, વિભાવ વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. એટલે લખ્યું મનુષ્ય તો અસમાન જાતિ. અસમાન એટલે જીવ અને પૂતગલ કેવા છે? અસમાન જાતિ. એટલે એક જ જાતના નથી, જેને કાસ્ટ કાસ્ટ કહીએ ને જાતિ. જીવ જીવના નિમિત્તે નથી થયું. આ મનુષ્યપણાની અંદરમાં જે પર્યાય થાય છે કોના નિમિત્તે થયું છે? શરીરનો આકાર, પૂતગલનો આકાર, અને જીવમાં એવી પર્યાય થાય. મનુષ્યપણું એટલે આ બોડી મનુષ્યપણું નથી, અંદરમાં ભાવ ને એવી જાતની આકારની પર્યાય થાય છે. આ શરીર તો શું છે? પૂતગલનું ઔદારિક શરીર રૂપનું પરિણમન છે. આ શરીર તે મનુષ્ય નથી. મનુષ્ય શું છે? જીવમાં મનુષ્ય નામ કર્મના નિમિત્તે એવી જે યોગ્યતા છે તેને મનુષ્ય પર્યાય કહેવામાં આવે છે. એ મનુષ્ય પર્યાય કેવી છે? બે અસમાન, બે ઓપોઝિટ દ્રવ્યના નિમિત્તે થયેલી પર્યાય છે. ઓપોઝિટ કઈ છે? પૂતગલ જળ છે અને જીવ પોતે ચેતન, એના સંયોગના નિમિત્તે થયેલી પર્યાય છે. શરીર અજીવ રૂપી પૂતગલ છે અને જીવ સદા રૂપી ચેતન દ્રવ્ય છે. બે ઓપોઝિટ દ્રવ્ય છે, તેનો સંયોગ એક ક્ષેત્ર આવગા સંબંધ બંધ પણે છે, અને એના નિમિત્તે આ મનુષ્યપણાની પર્યાય થાય છે. મનુષ્યપણાની પર્યાય આ શરીર તે મનુષ્ય નથી, પણ શરીરના નિમિત્તે આત્મામાં એવી જાતની એક આકારની પર્યાય થાય છે તેને મનુષ્યપણું કહેવામાં આવે છે. તો જીવ અને શરીરનો, પૂતગલનો એક ક્ષેત્રાવગા સંબંધમાં એવી જાતની પર્યાય થાય છે. તો એક દ્રવ્યને બીજાની જરૂર પડે એમ માનનારે વસ્તુત્વ દ્રવ્યત્વ તે અગુરુ લઘુત્વ ગુણને માયના. પેલો જવાબ શું આપ્યો? હું મનુષ્ય એમ ના કરું, મનુષ્ય તો પર્યાય છે. હું કોણ છું? હું તો આત્મા જીવ છું. હું મનુષ્ય છું એમ નજરમાં ના લેવું. આપણે શું લેવું? કે હું તો આત્મા જીવ છું. આ મનુષ્યપણું તો એક નિમિત્ત નૈમિત્તિક સંબંધથી સંયોગ સંબંધથી ઉત્પન્ન થયેલી વિભાવ વ્યંજન અસમાન જાતિ વિભાવ વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. તો હવે એ તો પ્રશ્ન થયો કે હું મનુષ્ય નથી. તો હવે કે મારે કોકની જરૂર પડે તેણે શું માન્યું છે? એને વસ્તુત્વ ગુણને માન્યો નથી. બીજાથી મારી જો પર્યાય હોય તો વસ્તુત્વ ગુણને મેં માન્યો નહીં. બીજાથી મારી પર્યાય જો બદલતી હોય તો મેં દ્રવ્યત્વ ગુણને માન્યો નહીં. અને મારે બીજાની જરૂર પડે તો મારી દ્રવ્યની દ્રવ્યતા ખંડિત થઈ જાય, નાશ પામે છે. તો તેને અગુરુ લઘુત્વ ગુણ પણ માન્યો નથી. અને જે અગુરુ લઘુત્વ ગુણને નથી માનતો એ કેટલા દ્રવ્યને કેટલા ગુણને નથી માનતો? એક ગુણને નથી માનતો તો એ બીજા ગુણને પણ માનતો નથી, આખા દ્રવ્યને જ માનતો નથી. 144 જે દ્રવ્યો છે તેનો કદી નાશ નથી અને તે બીજામાં ભળતા નથી, તેમાં ક્યાં ગુણો કારણભૂત છે? કારણ ક્યાં છે? અસ્તિત્વ. જે દ્રવ્ય છે તેનો નાશ નથી, નાશમાં કયું દ્રવ્ય ગુણ આવશે? અસ્તિત્વ. અને બીજામાં મિક્સ નથી, ભળતું નથી, તેમાં અગુરુ લઘુત્વ. નાશ નથી થતો એ અસ્તિત્વ પણ શીખડાવે છે, અને બીજા સાથે મિક્સઅપ નથી થતો તેમાં અગુરુ લઘુત્વ. જે સ્વભાવ છે તે ગુપ્ત રહે નહીં, તે કોઈમાં ભળે નહીં, નાશ પામે નહીં, બદલા વિના રહે નહીં, તેમાં ક્યાં ગુણો છે? પેલો, જે સ્વભાવ છે તે ગુપ્ત ન રહે, એમાં કયો ગુણ? પ્રમેયત્વ. પછી બીજો, કોઈમાં ભળે નહીં, અગુરુ મિક્સ. પછી નાશ પામે નહીં, અસ્તિત્વ. અને બદલા વિના રહે નહીં, પરણતી થયા વિના રહે, તે દ્રવ્યત્વ ગુણ છે. બહુ હવે તો સહેલું થઈ પડ્યું છે, વાંધો નથી. 146 છે સામાન્ય ગુણનું પ્રયોજન ટૂંકમાં. હવે છ સામાન્ય ગુણ આપણે તો લીધા જ છે, એનું ટૂંકમાં પ્રયોજન દેખાડે છે. અને ઓલું સાયક્લોસ્ટાઇલ કરેલું હતું એમાં પણ છ સામાન્ય ગુણની વાત કરી છે, એ પણ એક વાંચવા જેવું છે. છ છ સામાન્ય ગુણનું ટૂંકાણમાં સ્વરૂપ દેખાડ્યું છે. સાયક્લોસ્ટાઇલ હતું, કોઈ ઝેરોક્સ કરેલ બધાને આપ્યું છે, તો દરેક વાંચવા જેવું છે. અહીંયા પેલા આપણે લઈએ કે કોઈ દ્રવ્યની કદી ઉત્પત્તિ કે નાશ નથી, માટે કોઈ કોઈનો કરતા નથી, એમ અસ્તિત્વ ગુણ સૂચવે છે. અસ્તિત્વ ગુણ શું સૂચવે છે? કે કોઈ કોઈ દ્રવ્યને નવું ઉત્પન્ન કરે, કે કોઈ કોઈ દ્રવ્યને નાશ કરી શકે એવું ક્યારેય બનતું નથી. કોઈ તો આપણે કોઈનો નાશ નથી કરી શકતા ને, તો કોઈ જીવને મારી નથી શકતા ને, તો આપણને પાપ નહીં લાગે ને? કોઈને મારતા તો નથી, પછી શું થાય? તું મારી નથી શકતો, પણ મારવાનો ભાવ તો કરે છે કે નહીં? તે મારવાનો ભાવ કરે તેનું પાપ લાગે છે. તો કોઈ પણ દ્રવ્યનો, જીવ દ્રવ્ય હો કે પૂતગલ, કોઈ દ્રવ્યનો નાશ થતો અને કોઈ દ્રવ્ય નવું ઉત્પન્ન થતું નથી, આપણને કોણ સૂચવે છે? અસ્તિત્વ ગુણ. જેના માટે શ્રીમદજીએ શું લખ્યું? એક સમય તે સૌ સમય. એક સમય એટલે વર્તમાનમાં જેટલા દ્રવ્યોની હયાતી છે તેવા જ દ્રવ્યોની હયાતી હંમેશા, ભૂતકાળમાં પણ એટલા જ હતા, ભવિષ્યમાં પણ એટલા જ રહે છે. અને એમણે તો આત્મસિદ્ધિમાં પણ કે જો કોઈ દ્રવ્ય નાશ પામે તો સેમાં ભળે એ તપાસ, સેમાં ભળે તપાસ. જો કોઈ વસ્તુ નાશ પામતી હોય તો એ કોની સાથે ભળે છે, સેમાં મિક્સઅપ થાય છે, એ તું તપાસ જે. પણ કોઈ દ્રવ્ય ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય અને નાશ જો પામે નાશ તો સેમાં ભળે તપાસ. એટલે કોઈ વસ્તુ ઉત્પન્ન નથી થતી, જો નાશ થતો નથી તો ઉત્પન્ન પણ થતી નથી. દરેક વસ્તુ અવિનાશી છે. એ કોણ શીખડાવે છે આપણને? અસ્તિત્વ ગુણ શીખડાવે છે. અને એના કારણે આપણા જીવનમાં શું ફાયદો થશે અસ્તિત્વ ગુણને માનવાથી? કે આપણને કોઈ મરણનો ભય રહેશે નહીં. બીમાર થયા, ડોક્ટર ન આવે, દવા ન લાગુ પડતી, શું ડર લાગે છે? હાય હાય મરી જશું લાગે છે ને? બીમાર પડીએ છીએ, ડોક્ટર બોલાવતા આવતા વાર લાગે, દવા सूट न थती होय, अरे मारू तो कोई मरण छेज ने अजरा अमर हूं आत्म स्वरूप छु, हूं अजर अमर छु, मने घड़पण पण नथी बचपण पण नथी, हूं तो आत्मा। आत्मा ने लागू पड़े के नहीं, बाळपण युवानी घड़पण एवं लागू पड़े के नहीं? आत्मा ने उम्र केटली छे? आत्मा ने उम्र केटली छे? केटला वर्ष नो छे आत्मा? के आत्मा ने वर्ष लागू पड़े नहीं, एवो आत्मा अनंत काल नो छे, आत्मा अनादि नो छे। काल ने पण ओळंगी गेलो आत्मा केवो छे? अनंत छे। अनंत काल, काल छे ने, काल ने पण पार उतरेलो आत्मा केवो छे? अनंत अनादि नो आत्मा छे। एने कोई काल नी मर्यादा लागू पड़ती नथी। ए अस्तित्व गुण थी बीजू शू आपणने जीवन मां छे? बीजू शू शीखवानु मळे छे? अस्तित्व के एक मरण नो भय, पछी बीजू शू शीखवानु मळे छे? नथी હું કોઈનું કરું તો નહીં, પણ પર્યાય તો કરી શકું, નવો ક્રિએટ નથી કરતો, પણ એની પર્યાય ને તો કરી શકું, શું કામ ના થઈ શકે? એ વસ્તુત્વમાં આવશે, દ્રવ્યત્વમાં, એ અસ્તિત્વમાં નહીં આવે। એ ઉત્પન્ન કરવો ને નાશ કરવો તે અસ્તિત્વમાં આવશે। અસ્તિત્વ ગુણ બીજું શું શીખડાવે છે? કે હું અનાદિનો છું, ને હું કેટલો કાળ રહેવાનો છું? અનંત કાળ રહેવાનો છું। તો કેવા પણે મારે રહેવું છે, દુઃખી થઈને રહેવું છે કે સુખી થઈને રહેવું છે, એનો જવાબદારી અત્યારના એ આપણે નક્કી કરવાનું છે કે હવે પછીનો અનંત કાળ શેમાં ગાળવો છે, દુઃખમય ગાળવો છે દુઃખમાં રહીને કે સુખમાં, એની મોટી જવાબદારી આપણા ઉપર છે। આ ભવમાં નક્કી કરવાનું છે કે દુઃખી થઈને રહેવું છે કે સુખી થઈને, કારણ કે અસ્તિત્વ તો રહેવાનું છે। અસ્તિત્વ ગુણ શીખડાવે છે કે અનંત કાળ તો તમારું હૈયાતી મોજુદગી રહેવાની, તો કેવા પણે કરવું એની મોટી જવાબદારી આપણા ઉપર બને છે, એ અસ્તિત્વ ગુણ શીખડાય। પછી બીજો વસ્તુત્વ ગુણ, દરેક દ્રવ્ય નિરંતર પોતાની જ પ્રયોજનભૂત ક્રિયા કરે છે, આ કરતાપણાનો, કે દરેક દ્રવ્ય પોતપોતાની પર્યાય કરે છે, દરેકને પોતપોતાની પર્યાય હોય છે, એમાં બીજો એને પર્યાય આપે કરે એવું બનતું નથી। દરેક દ્રવ્ય દર સમયે નિરંતર પોતાની જ પ્રયોજનભૂત ક્રિયા કરે છે, તેથી કોઈ દ્રવ્ય એક સમય પણ પોતાના કામ એટલે કાર્ય વિનાનું નકામું હોતું નથી, એમ વસ્તુત્વ ગુણ સૂચવે છે, બતાવે છે। કોના આપણે કામ કરવા જવું છે, કોઈ દ્રવ્યની પર્યાય ન થતી હોય, પર્યાય વગરનું દ્રવ્ય હોય તો એને આપણે કામ કરવા જવું પડે, મદદ કોની કરવા જવું છે? કોઈની પૈસા પૈસા ન હોય તો એને પૈસા આપવા જવું છે, પણ દરેક દ્રવ્યની પાસે પોતપોતાની પર્યાય તો છે જ, દરેક દ્રવ્ય પોતપોતાની પર્યાયને કરે જ છે, અને કરે જ છે, શા માટે? વસ્તુત્વ ગુણને કારણે। તો મારે કોઈનું કરવા જવું એ પ્રશ્ન પણ રહેતો નથી, કોઈ પણ દ્રવ્ય નકામું કહેતા કાર્ય વગરનું, પર્યાય વગરનું છે નહીં, અને છે નહીં તો મારે એને કરવા જવું એ પ્રશ્ન પણ રહેતો નથી, એમ આપણને વસ્તુત્વ ગુણ શીખડાવે છે। અને વસ્તુત્વ ગુણ આપણને એમાં જીવનમાં એમ શીખડાવે છે કે મારું જે કાર્ય કરું છું તેનો હું એકલો જવાબદાર, આઈ એમ રિસ્પોન્સિબલ, મારા પરિણામનો હું એકલો જ જવાબદાર છું। કોઈ કે ને ભાઈ હું ક્યાં મારા એકલા માટે કરું છું, આ દુકાન ને ફેક્ટરી ને કોના માટે ચલાવું છું, બીજા લેબર હોય એને માટે હું ભલમનસાઈથી કરું છું ને એના ઉપર ઉપકાર કરીને, હું ક્યાં પૈસા મારા એકલા માટે કમાવું છું, કુટુંબ પરિવાર માટે છે ને, એ બધા આવીને ભાગીદાર થશે ને પાપમાં। કુટુંબ માટે કરીએ છીએ ને આપણને, કે મારા પાપનો જવાબદાર હું એકલો છું, બીજા માટે નથી કરતો, મારા રાગને કારણે કરું છું, મજૂરને કુટુંબને માટે કરું છું કે કુટુંબ પ્રત્યેના રાગને કારણે હું આ કરું છું, તો એ રાગ છે તેનું ફળ પણ હું એકલો જ ભોગવવાનો, હું એકલો કરતા છું તો હું એકલો ભોગતા છું। તો એ વસ્તુત્વ ગુણ શીખડાવે છે કે કરેલા કાર્યમાંથી પછી તું છટકી જાય કે મારે ફળ નથી જોતું તો એ ચાલશે નહીં, અને હું મારી પર્યાયનો કરતા હોવાથી મારે સમ્યક દર્શનની પર્યાય કરવી કે મિથ્યાત્વની કરવી તે મારા ઉપર આધાર છે, મારી પર્યાયનો હું કરતા હોવાથી કોઈ બીજું જો મને કરાવી દે તો શું થાય? મારા હાથમાં તો કાંઈ ન રહે. મારે સમ્યક દર્શન કરવું હોય અને બીજો આવીને મને નિત્યાત્વ કરાવી દે તો એમ બનતું નથી. તો આપણને સ્વતંત્રતા દેખાડે, મારી પર્યાયનો કરતા હું પોતે છું. ત્રીજું, દરેક દ્રવ્ય નિરંતર પ્રવાહ ક્રમે પ્રવર્તી પોતાની નવી નવી અવસ્થાઓને સદાય પોતે જ બદલે છે. જે જે પર્યાયો બદલે છે એનું કારણ કોણ છે? પોતે જ છે. તો મારે મિથ્યાત્વમાંથી સમ્યક દર્શનની પર્યાય બદલવી છે એનું મારા ઉપર જ છે, એનું કારણ હું પોતે જ છું. કોઈ આવીને મને બદલાવી દેશે એમ નથી. મારામાં દ્રવ્યત્વ ગુણ હોવાથી હું પોતે જ અજ્ઞાનમાંથી જ્ઞાન, દુઃખમાંથી સુખ હું પોતે જ કરવાનો છું. દરેક દ્રવ્ય નિરંતર પ્રવાહ ક્રમે પ્રવર્તી પોતાની નવી નવી અવસ્થાઓને સદાય પોતે જ બદલે છે. માટે કોઈના કારણે પર્યાય પ્રવર્તે કે રોકાય એવું પરાધીન કોઈ દ્રવ્ય નથી એમ દ્રવ્યત્વ ગુણ બતાવે છે. વસ્તુત્વમાં જેમ કીધું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય ન કરે, પર્યાય ન આપે, એમ દ્રવ્યત્વ ગુણ શું શીખડાવે છે? એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાય પલટાવી ન શકે, બદલાવી ન શકે. પણ શું થાય, કોઈ મિત્ર આવ્યો તો રાગ થઈ ગયો અને કોઈ શત્રુ આવ્યો તો દ્વેષ થયો ને. હું તો શાંતિથી ઘરમાં બેઠો તો આણે મને ગાળ દીધી તો મને ગુસ્સો આવ્યો. એ તો આપણને દેખાય છે ને, પ્રત્યક્ષ દેખાય છે ને. ક્યાં ગયો આપણો દ્રવ્યત્વ ગુણ? એ ન આવ્યો તો મને ગુસ્સો ન થાત. એનાથી જો થતું હોત તો ત્યાં તો ઘણા બેઠા હોય. કેમ એક જ જણને ગુસ્સો આવે છે, બીજાને કેમ નથી આવતો? તો પોતાની પણથી પોતે બદલાવે છે તો બદલે છે, બીજો આવીને તેને બદલાવતો નથી. દ્રવ્યત્વ ગુણને કારણે સમયે સમયે પોતાની પર્યાય બદલે છે. તો હવે મારા માટે સહેલું કામ થઈ ગયું કે મારી પર્યાયને બદલવા માટે મારે કોની રાહ જોવી? કે હું પોતે જ મારી પર્યાય બદલાવું છું. અને ક્યારે બદલાવું છું? દર સમયે બદલાવતો હોવાથી અજ્ઞાનમાંથી જ્ઞાન કરવું એ કેટલા એક સમયમાં કામ થઈ શકે એવું સહેલું કામ છે. છતાં અજ્ઞાનતાને કારણે, મિથ્યાત્વને કારણે અનંત કાળ ગયો, છતાં પણ એને એ જીવનમાં એવી કોઈ ધન્ય પળ એને મેળવી નથી. પછી ચોથું, દરેક દ્રવ્યમાં જણાવવા યોગ્ય પણ હોવાથી જ્ઞાનથી કોઈ અજાણ્યું એટલે ગુપ્ત, ગુપ્ત એટલે હિડન રહી શકે નહીં. દરેક દ્રવ્યમાં પ્રમેયત્વ પણ હોવાથી, દરેક દ્રવ્ય કેવા છે? જણાવવા યોગ્ય હોવાથી કોઈ દ્રવ્ય ન જણાય એવું ક્યારેય બની શકતું નથી. જ્ઞાનથી દરેક દ્રવ્ય જરૂર જાણી શકાય છે. તેથી કોઈ એમ માને કે આપણે તો અલ્પજ્ઞને નવ તત્વો શું સમજવા, શું જાણવા, આત્મા શું, ધર્મ શું, એ કાંઈ આપણને જણાય નહીં. આ બધું કોનું કામ? બધું ભગવાન પાસે ગયા હોય, સમસણમાં રહેતા હોય, બધા મોટાનું કામ ને, આપણું કામ નહીં. અથવા તો ધર્મ કોને કરવાનો હોય? મોટી ઉંમરે હોય, જયારે કઈ બીજું કામ ન હોય એટલે ધર્મ કરવાનો. ધર્મની વેલ્યુ કેટલી આપણે ડાઉન કરી નાખી છે. ધર્મ કેવો કરવાનો છે? ધર્મ માટે નિવૃત્તિ નહીં, નિવૃત્તિ હશે તો ધર્મ કરીશ. આપણી કન્ડિશનમાં કેવો ફરક છે આખો. ધર્મ માટે નિવૃત્તિ લેવી એવો પ્રશ્ન ન થાય, પણ શું થાય, નિવૃત્તિ મળે જાણે કઈ કામ ન હોય તો મારે ધર્મ કરવો છે. એટલી તો ધર્મની વેલ્યુ કરે છે. અને પછી કે મને ધર્મ કેમ થતો નથી, સુખ કેમ નથી મળતું? પણ તને ધર્મની કિંમત આવી છે પેલા? કે ધર્મ માટે નિવૃત્તિ મારે લેવી છે. નિવૃત્તિ મળશે તો કરીશ એમ નથી. તો એ ધર્મ આપણને તો અત્યારના થાય ને, આપણે તો નાના છીએ, મને કઈ સમજાય નહીં, હું કઈ જાણું નહીં એવું એ પ્રશ્ન જ રહેતો નથી. પ્રમેયત્વ ગુણને કારણે તેને બધું જ બરોબર સમજી જાણી શકાય છે. તો મને ધર્મ ન થઈ શકે એવું જે માને છે તે માન્યતા ખોટી છે. કેમ કે જો યથાર્થ સમજવાનો પુરુષાર્થ કરે તો સત્ય અને અસત્યનું સ્વરૂપ સમ્યક મતિ શ્રુજ્ઞાનનો વિષય હોવાથી તેના જ્ઞાનમાં અવશ્ય જણાય. સાચું ખોટું શું છે અવશ્ય એને ખ્યાલમાં આવી શકે છે એમ પ્રમેયત્વ ગુણ દેખાડે. કોઈ કે અમને શું ખબર પડે સાચું શું ખોટું શું, અમને જે મળી અમે માની લઈએ એમ નથી. તારા જ્ઞાનમાં તાકાત છે, કે તું સાચા ખોટાને જાણી શકે છે, જગતમાં સાચું ખોટું છે અને એને જાણવાની તાકાત પણ તારામાં રહેલી છે. પાંચમો ગુણ, દરેક દ્રવ્યની દ્રઢતા કાયમ વ્યવસ્થિત રહે છે. દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાય ક્ષેત્રથી બરોબર વ્યવસ્થિત રહે છે, તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. પર્યાય દ્વારા પણ બીજા ઉપર અસર, અસર એટલે ઇફેક્ટ, પ્રભાવ, એ બધું એક જ, મને ઇંગ્લિશમાં કઈ જુદા શબ્દો નહીં મળતા. ઇન્ફ્લુઅન્સ, સરસ, વેરી ગુડ. ઇન્ફ્લુઅન્સ, પ્રેરણા, પ્રેરણા માટે ઇન્સ્પિરેશન, પછી બીજું સરસ, લાભ નુકસાન આદિ કાંઈ કરી શકે નહીં. બીજા દ્રવ્ય ઉપર મારી ઇફેક્ટ પડે, મારી ઇન્ફ્લુઅન્સ થાય, મારું કાંઈ ઇન્સ્પિરેશન મળે, ભગવાનમાંથી ન મળે ઇન્સ્પિરેશન? જો અહીંયા તત્વની વાત છે, જ્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવું હોય ત્યારે એમ જ આવે કે ભગવાનમાંથી મને પ્રેરણા મળે છે, મારા ઉપર મારા ગુરુનો પ્રભાવ છે, અસર છે. અહીંયા તત્વની વાત છે કે એક દ્રવ્ય બીજાને કાંઈ અસર કરી શકે, એના ઉપર પ્રભાવ પડે એવું ક્યારેય બનતું નથી. લાભ અને નુકસાન કાંઈ કરી શકે નહીં. દરેક દ્રવ્ય પોતાના ક્રમબદ્ધ ધારાવાહી પર્યાય વડે, શું લખ્યું છે? ખાલી ધારાવાહી કેમ ન લખ્યું? એક પછી એક પર્યાય થાય, ક્રમબદ્ધ એટલે શું? એક પછી એક પર્યાય થવું. પર્યાય, ક્રમબદ્ધનો અર્થ શું છે? એક પછી એક પર્યાય થવી ને, એક પછી એક જે થવાની છે તે જ થવાની. એટલા માટે બે શબ્દ છે, દરેક દ્રવ્ય પોતાના ક્રમબદ્ધ ધારાવાહી, ધારાવાહી એટલે ફ્લો, અને ક્રમબદ્ધ એટલે જે પર્યાય જ્યાં થવાની છે ત્યાં જ. જેમ ઓલા હોય છે ને નંબર્સ, નેચરલ નંબર્સ કે ને, 1 2 3 4 5, વન આફ્ટર અનધર નંબર તો છે, પણ કયો નંબર છે? ફિક્સ છે ને એનો, કે એક પછી બે, બે પછી ત્રણ, સિક્વન્સ એટલે ફ્લો તો છે નંબર્સનો, પણ પાછો ફિક્સ નંબર છે. એમ ક્રમબદ્ધ એટલે શું? એક પછી એક પર્યાય થવી એટલું નહીં, પણ જે પછી જે પર્યાય થવી તે જ પર્યાય વડે પોતાનામાં જ વર્તે છે. દરેક દ્રવ્ય ક્રમબદ્ધ એવી પોતાની પર્યાયમાં વર્તે છે. એ રીતે દરેક દ્રવ્ય પોતામાં વ્યવસ્થિત નિયત મર્યાદા વાળું હોવાથી કોઈ દ્રવ્યને બીજાની જરૂર પડતી, હું મારા પર્યાયના પ્રવાહમાં છું, બીજું દ્રવ્ય એના પર્યાયના પ્રવાહમાં છે, કોઈ એક દ્રવ્યને બીજા દ્રવ્યની જરૂર, સહાયની, મદદની કે ઇન્સ્પિરેશન કે પ્રભાવની કોઈ જરૂર રહેતી નથી, એમ અગુરુ લઘુત્વ ગુણ બતાવે. કે તારામાં જ પૂરેપૂરો તારો સ્વભાવ પડ્યો છે, તારે કોઈની મદદ માંગવી પડે એવું તારે છે નહીં. અને છઠ્ઠું, તો સરો જો એવો જો પોતે બનશે તો એની રૂચિ આત્મા તરફ ગયા વસે. અત્યાર સુધી શું થાય છે? કરતા બુદ્ધિ હોવાથી એની નજર ક્યાં પહોંચે છે? કેટલા પર ઉપર જાય છે? ગોતે રાખે, કયું દ્રવ્ય નબળું છે, હેલ્પલેસ છે, એને હું કરવા જા. 24 કલાક શું ગોયતા કરે છે? એક એક દ્રવ્યને ગોયતા કરે છે કે મારું ક્યાંક કોઈને હેલ્પ છે કે નહીં, મને કોઈ યાદ કરે છે કે નહીં, મદદ કરે છે. પણ જ્યાં ખબર પડી કે દરેક દ્રવ્ય પોતાનું કાર્ય કરે છે તો શું થશે? જેમ બહાર, ઘરની બહાર નીકળે, ક્યાંક જવાનું સ્થળ હોય તો જશે, પણ બધા કે ના અમારે અત્યારે ટાઈમ નથી, શું કરે? પછી ઘરે આવીને પાછો આવશે. એમાં રૂચિ બહારમાં રખડે છે, પણ ખબર પડશે કે કોઈ દ્રવ્યનું હું કાર્ય કરી શકતો નથી, કોઈ મારું નથી કરતો, તેની રૂચિ સ્વઘરમાં આવ્યા વગર રહેશે નહીં. હવે પ્રદેશત્વ, કોઈ વસ્તુ પોતાના સ્વક્ષેત્ર રૂપ આકાર વિનાનો હોય નહીં, કોઈ પણ દ્રવ્યને આકાર ન હોય એવું ક્યારેય બનતું નથી. દરેક દ્રવ્યને કોઈ ને કોઈ આકાર હોય છે. આકાર નાનો મોટો હોય તે લાભ નુકસાનનું કારણ નથી. ક્યાં આત્માને જલ્દી સમ્યક દર્શન થાય? આકાર મોટો હોય એને કે નાનો હોય તેને? કે એના આકાર ઉપર એને હોતું નથી. મહાવીર ભગવાનને આનંદ ઓછો ને ઋષભદેવ ભગવાનનો આકાર મોટો એટલે એને વધારે આનંદ, એમ હોતું નથી. આકાર ઉપર ક્યાં એનો સુખનો આધાર નથી. છતાં દરેક દ્રવ્યને સ્વ અગવાનારૂપ પોતાનો સ્વતંત્ર આકાર અવશ્ય હોય. આકારથી દ્રવ્ય નાનું મોટું બનતું નથી. છતાં દરેક દ્રવ્યને આકાર તો હોય છે. જો આકાર ન હોય તો એક દ્રવ્યને બીજા દ્રવ્યથી જુદું પાડી શકે નહીં. લક્ષણથી જુદું પાડવા છતાં ક્ષેત્રથી પણ જુદું પડે તો દરેક દ્રવ્યના સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે, પ્રશ્ન ના આવે. જો આકાર ન હોત તો શું થાત? તો બે દ્રવ્ય જુદા, પછી ક્ષેત્ર એક થઈ જાત, તો પછી કાળ જુદો ને ભાવ તો ત્રણ જ જુદા રહેત. એવું નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એને શું કહેવામાં આવે છે? સ્વચતુષ્ઠય. અને અરિયંત પરમાત્માને પ્રગટ થાય એનું નામ શું કહેવામાં આવે છે? અનંત ચતુષ્ટય. અનંત જ્ઞાન દર્શન સુખ ને વીર્ય, એ અનંત ચતુષ્ટય. અને સ્વચતુષ્ટય કેટલા દ્રવ્યમાં હોય છે? દરેક દ્રવ્ય પોતે છે, એનો કોઈ ને કોઈ આકાર ને ક્ષેત્ર છે, એની પર્યાય છે ને એનો ગુણ છે. તો દરેક દ્રવ્યને સ્વ અગાના રૂપ, પોતામાં રહેવા રૂપ, સ્વતંત્ર આકાર અવશ્ય હોય છે એમ પ્રદેશત્વ ગુણ બતાવે છે. આમ છે સામાન્ય ગુણો દરેક દ્રવ્યની સ્વતંત્ર વ્યવસ્થા બતાવે છે. દરેક દ્રવ્ય પોતાનું સ્વતંત્રપણે કાર્ય કરે છે અને આમ જે સ્વીકારે છે તો જગતમાં સુંદરતા રહે છે. પણ જો જીવ પોતાના સ્વરૂપને ભૂલીને બીજામાં, બીજા તો કોઈ જતા જ નથી, એક ભૂલ કોણ કરે છે? શું કામ કરે છે? જ્ઞાન છે એટલે ભૂલ કરે છે ને. ખોટું અજ્ઞાન છે એટલે, જ્ઞાન છે એટલે કરે છે નથી, પણ જ્ઞાન ને અજ્ઞાન રૂપે કરતો હોવાથી આ ભૂલ કરે. જો જ્ઞાન કારણ હોત તો અરિયંત પરમાત્માને કોઈક આની કરતા જળ હોત તો સારું હોત ને, ભૂલ ન કરે. અરે જળ થવાની તને ભાવના છે, જ્ઞાન છે એટલે ભૂલ નથી, જ્ઞાન ને ઉલટું પરિણામ કરે છે માટે તને આ પરાધીનપણું થાય છે. જ્યાં જ્ઞાન થાય છે કે જગતના છે દ્રવ્યો, દરેક દ્રવ્ય પોતપોતાનામાં રહે છે તો હું પણ મારામાં રહું છું, તો જગતમાં ક્યાંય દુઃખ કે આકુતા રહેતી નથી. તો એ સ્વતંત્રતા આપણને સામાન્ય ગુણ બતાવે છે. છ દ્રવ્યોની સ્વતંત્રતા દર્શક છ સામાન્ય ગુણ, જેની પાસે કાગળ હોય જોઈ શકે છે. આ ઘણો વખત પહેલા આત્મધર્મમાં પણ આવ્યું છે ને પહેલા ક્લાસમાં, એમાં સરખું આપણને છ સામાન્ય ગુણ શીખી ગયા છે. એમાં વધારે મજા આવે એવું છે, શીખવાનું મળે એવું છે. છ દ્રવ્યોની સ્વતંત્રતા દેખાડે છે તેવા છ સામાન્ય ગુણ. અસ્તિત્વ ગુણ શું કહે છે? કરતા જગતનો માનતા જે કર્મવા ભગવાનને, ભૂલી રહ્યા તે દ્રવ્યના અસ્તિત્વ ગુણના જ્ઞાનને. આ જગતનો કરતા કોણ છે? કાં તો ભગવાન છે અથવા તો કર્મ આપણને રાજાને રંગને હેરાનને બધું કરે છે એમ જે માને છે એ કયા ગુણને ભૂલી રહ્યા છે? દ્રવ્યના અસ્તિત્વ ગુણને તે ભૂલી રહ્યા છે. દ્રવ્યના અસ્તિત્વ ગુણને તે માનતા નથી. જગતનો કરતા, અને આ એક સામાન્ય આપણને હંમેશા એક માન્યતા રહ્યા જ કરે, કોઈક ને કોઈ કરતા તો જોવે કે નહીં, એમને એમ કઈ બધું કેમ હોઈ શકે? કોઈ હોય કે નહીં? કરતા કરતા છે, જરૂર કરતા છે, પણ કોણ કરતા છે? તે પર્યાયનો કરતા તે દ્રવ્ય છે, બીજો કોઈ નથી. કારણ કે જો એને કરતાપણું, એને અંદરમાં કર્તૃત્વ બુદ્ધિ હોવાથી જગતમાં ક્યાંક ને ક્યાંક બીજો કરતા છે એમ એને સ્થાપવું છે. કરતા છે પણ કરતા કોણ છે? વ્યાપક તે કરતા છે. સવાલ આવતું ને, તને જો કરતા જોતો છૂટશે. કરતા દરેક પર્યાયના કરતા હોય છે, પણ કોણ કરતા છે? તે પર્યાયમાં વ્યાપનારું તે દ્રવ્ય તેનો કરતા છે, બીજો કોઈ તેનો કરતા નથી. તો જગત આ કોઈ ભગવાને બનાવ્યું કે બીજા કોઈ માયનું બનાવ્યું છે એ તેઓ અસ્તિત્વ ગુણના જ્ઞાનને ભૂલી રહ્યા છે. બીજું, જન્મે મરે નહીં કોઈ વસ્તુ ધ્રુવ સ્વાધીનતા લહે, અસ્તિત્વની શ્રદ્ધા વડે નિર્ભય સુખી સૌ થઈ શકે. અસ્તિત્વ ગુણને જો પોતે સ્વીકારશે તો શું થશે? કોઈ વસ્તુ જન્મતી પણ નથી, કોઈ વસ્તુ મરતી નથી, પણ ધ્રુવપણે કાયમ ટકવાપણે દરેક વસ્તુ રહે છે. તો એની સ્વતંત્રપણે દરેક વસ્તુ સ્વતંત્રપણે ટકી રહી છે. આવી અસ્તિત્વ ગુણની શ્રદ્ધા વડે જગતના બધા જીવો નિર્ભય થઈને સુખી થાય છે. જ્યાં ભય છે ત્યાં દુઃખ છે, નિર્ભય છે ત્યાં સુખ છે. તો મારું મરણ નથી, મારું જન્મ નથી એમ નિર્ભય વડે જગતના બધા જીવો સુખી થઈ શકે છે. ક્યારે? અસ્તિત્વ ગુણની આવી શ્રદ્ધા કરે તો. પછી બીજું, વસ્તુત્વ ગુણ. વસ્તુત્વ ગુણના કારણે કરતા સહુ નિજ કાર્યને. વસ્તુત્વ ગુણ શું શીખડાવે છે? દરેક પદાર્થ પોતપોતાનું કાર્ય કરે છે. પોતાનું કાર્ય કરવામાંથી એને ફુરસદ મળે તો બીજા પાસે જાય કે નહીં? જેમ કોઈ પૂછે તમને ટાઈમ છે કે ના, ભાઈ મારે બહુ કામ છે. એમ આપણે કેટલું કામ છે? અનંતકાળ સુધી મારી પર્યાયને કરતા કરતા મને ક્યાંય નવરાશ જ નથી મળવાની, ફુરસદ જ નથી મળવાની. મને કાંઈ મળે તો બીજામાં કંઈક દખલગીરી કે કંઈક કરવા જાઓ. વસ્તુત્વ ગુણ શું કરાય છે? કે સૌ પોતાનું કાર્ય કરે છે. સ્વાધીન ગુણ પર્યાયનું નિજ ધામમાં વસવું બને. શું છે વસ્તુત્વ? વસવાપણું દેખાયું ને. વસ્તુત્વ એટલે કંઈક વસે છે. તો દ્રવ્યની અંદર શું રહેલું છે? શું વસે છે? વસે શું કે તમે? રહેવું, સ્ટે ટુ લીવ. તો દ્રવ્યની અંદર શું વસે છે? પોતાના અને ગુણ પર્યાય પોતાના દ્રવ્યમાં. તો આપણે પણ, હું મારા આત્મામાં હું વસું તે મને વસ્તુત્વ ગુણ શીખડાવે છે. મારા નિજ ધામમાં, મારા સ્વરૂપમાં હું રહું તો તેને ખરેખર વસ્તુત્વ ગુણનું જ્ઞાન કર્યું કહેવાશે. સામાન્ય ધ્રુવ વિશેષ ક્રમ દ્વારા કરે નિજ કામને, વસ્તુત્વ ગુણ એમ જાણીને પામો વિમળ શિવધામને. સામાન્ય ધ્રુવ વિશેષ ક્રમ દ્વારા કરે નિજ કામને. વસ્તુ પોતે છે, પોતે પલટીને પોતાના કાર્યને ક્રમે ક્રમે જે પણથી થાય છે તેને પોતે કરે છે, એમ વસ્તુત્વ ગુણનું ફળ કાર્ય જાણીને તમે વિમળ અશુદ્ધતા રહિત એવા શિવધામને, મોક્ષધામને તમે પ્રાપ્ત કરો, પામો. એ વસ્તુત્વ ગુણ શીખડાવે છે. વસ્તુત્વ શીખડાવે છે કે દરેક દ્રવ્ય ટૂ બિઝી પોતાની પર્યાય કરવામાં કેવા છે? એવા બિઝી છે કે બીજા તારી હામું કોઈ જોવાય તૈયાર નથી. તું હું કામ કોઈને હામું જોવા જાય? દરેક પોતપોતાનું કાર્ય કરે છે. અને વસ્તુત્વ ગુણ શું શીખડાવે છે? હવે તમારા આત્માના ધામમાં તમે વસો. વસ્તુની અંદર દ્રવ્યગુણ પર્યાય વસે છે, તો આપણે પણ આપણી જ્ઞાનની પરિણતિને આત્મામાં લઈ જાઓ. શું કરવું છે? વસવું છે કે નિવાસ કરવો છે? વાસ ઉપરાંત નિવાસ. નિવાસ એટલે નિરાતે નિત્ય નિરંતર મારે વસવું છે. સ્વરૂપમાં એવું વસવું છે કે બાર પાર પછી આવવું જ નથી. તો આવી રીતે જાણીને મોક્ષ ધામને પામો. ત્રીજો, દ્રવ્યત્વ ગુણ. દ્રવ્યત્વ ગુણના કારણે હાલત સદા પલટાય છે, કરતા ન હરતા કોઈ છે, સૌ ટકીને બદલાય છે. દ્રવ્યત્વ ગુણને કારણે શું કહે છે? એ શું સૂચવે છે, બતાવે છે કે બધાની પર્યાય હાલત, દશા, પર્યાય, અવસ્થા બદલાય છે. ક્યારે બદલાય છે? સદાય, નિરંતર, ત્રણેય કાળ. એ બદલતી પર્યાયનો કોઈ બીજો કરતા હળતા હોય છે એને પણ દરેક દ્રવ્ય પોતે ટકીને પોતાની પરણતી રૂપે બદલાય છે. એ દ્રવ્યનો સ્વભાવ છે, ટકવું અને બદલવું એ વસ્તુનો સ્વભાવ હોવાથી એની પર્યાય બદલવામાં કોઈ બીજો કરતા કે હળતા નથી. સ્વદ્રવ્યમાં મોક્ષાર્થ થઈ સ્વાધીન સુખ લ્યો સર્વદા, સ્વાશ્રય પણ હું જાણી કરો દ્રવ્યત્વની શ્રદ્ધા મહા. દ્રવ્યત્વ ગુણી શું દેખાડે કે હવે સ્વદ્રવ્યમાં મોક્ષાર્થ થઈ, મોક્ષનો અર્થ થઈ સ્વદ્રવ્યમાં તમે સ્વાધીન સુખ હંમેશા પ્રગટ કરો. દ્રવ્યત્વ ગુણ એમ શીખડાવે હવે દ્રવ્ય તરફ જા, તું દ્રવ્ય દ્રષ્ટિ કર, આત્માર્થી મોક્ષાર્થી બનીને સ્વદ્રવ્યમાં તું દ્રષ્ટિ કરી સ્વાધીન સુખ આત્માર્થી પ્રગટતું સુખ સર્વદા લ્યો. સ્વાશ્રય પણું જાણી, સ્વનો આશ્રય કરવો એ જ કલ્યાણનું સુખ જાણી દ્રવ્યત્વ ગુણની તમે શ્રદ્ધા કરો, તારા નિજ દ્રવ્યની શ્રદ્ધા તમે કરો. પ્રમેયત્વ ગુણ, પ્રમેયત્વ ગુણના કારણે સહુ જ્ઞાનના વિષયો બને. પ્રમેયત્વ ગુણ શું સૂચવે છે? દરેક દ્રવ્ય જ્ઞાનના વિષય બને છે. જ્ઞાનમાં ન જણાય એવું ક્યારેય હોઈ શકે નહીં. જે એમ માને છે મને આ ખબર ન પડે, મને આ ન જણાય, હું એને ન જાણી શકું, એ કોનો નિષેધ કરે છે? જ્ઞાનનો નિષેધ કરે છે. અને જ્ઞાનના નિષેધપૂર્વક પ્રમેયત્વનો પણ નિષેધ. અરે જ્ઞાનમાં ન જાણવું એવું હોય કે જ્ઞાનમાં જાણવું જાણવું હોય? અગ્નિમાં શું હોય, બાળવું બાળવું હોય કે ન બાળે ન બાળે એવું હોય? અગ્નિ કોને કહેવાય? જેમાં બાળવા પણ હોય એમ જ્ઞાનમાં શું હોય? તે જ્ઞાન કોની પાસે છે? આપણી પાસે છે, જ્ઞાન છે. તો જ્ઞાન છે તો પછી ન જાણવું એવો શબ્દ ક્યાંથી આવ્યો? સૂર્યમાં એમ હોય અંધારું એવો શબ્દ હોય? સૂર્યમાં શું હોય? પ્રકાશ 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 પ્રકાશ. એમ જ્ઞાનમાં શું? જાણવું જાણવું જાણવું. ન જાણવું એમ જે કહે છે હું ન જાણી શકું, મને ખબર નથી પડતી, મારામાં શક્તિ નથી, એના જ્ઞાનનો નિષેધ કરે છે. અને જ્ઞાનના નિષેધનું ફળ શું આવે? એવું જ્ઞાન તારું અલ્પ થઈ જશે કે અક્ષરના આનંદમાં ભાગે થઈ જશે. જ્ઞાનનો ક્યારેય પણ નિષેધ કરીશ નહીં. અને આ ન જણાય, આ વસ્તુ મને ન જણાય, એમાં એના જ્ઞેયત્વનો પણ નિષેધ કરે છે. પર પદાર્થમાં તું જ્ઞેયત્વ પણ હું માનતો નથી. આ મોટું નિષેધ કરવાનું ફળ દુઃખદાયક થશે. તો પ્રમેયત્વ કરે છે કે સૌ જ્ઞાનના વિષયો બને છે, પરથી ન અટકે જ્ઞાન એ જાણો સહુ બુદ્ધિ વડે. જ્ઞાન ક્યાંય કોઈ જાણતા જાણતા અટકવાનું નથી. શા માટે? કારણ કે જ્ઞેયો તો જણાય છે પ્રમેયત્વ ગુણને કારણે. જણાતા હોવાથી જ્ઞાનને કોઈ અટકાવી નથી શકતું. કોઈ એમ દ્રવ્યને એમ નહીં કે અમારામાં પ્રમેયત્વ ગુણ નથી, અમે નહીં જણાઈએ. એવું બને તો હજી જ્ઞાન કદાચ નહીં જાણી શકે. જ્ઞાન ક્યારે ન જાણી શકે? બે વાત હોય કે જ્ઞાનમાં પોતામાં એક જાણવાની તાકાત ન હોય તો જ્ઞાન ન જાણી શકે, એક. અને જ્ઞાન જેણે જાણવા માગે છે એવા પદાર્થ એમ કે અમે નહીં જણાય તો જ્ઞાન ન જાણી શકે. બે કન્ડિશન હોય ને. આજ કોઈને મારે મળવા જવાનું કીધું હોય મને, પણ એક મારી ઈચ્છા ન હોય તો હું કોઈને ન જાઉં, અને મારી ઈચ્છા હોય ને એ ભાઈ મને ન મળવા ચાહે તો નહીં મળી શકું. તો જ્ઞાન ક્યારે નહીં જાણે? કે એનામાં જાણવાની તાકાત ન હોય તો. એવું તો નથી. જ્ઞાન કોને કહેવાય? જે જાણે જાણે ને જાણે. તો જાણે છે એટલે ન જાણવું એવું નહીં. પણ કોઈ કે જ્ઞેય જાણવા તૈયાર નથી તો કે ભાઈ એમાં પ્રમેયત્વ ગુણ હોવાથી પરમાં ક્યાંય જ્ઞાન ન જાણી શકે એવું બનતું નથી. પરથી ન અટકે જ્ઞાન એ જાણો સહુ બુદ્ધિ વડે. આત્મા અરૂપી જ્ઞેય નિજ આ જ્ઞાન તેને જાણતું. કોને જાણે છે જ્ઞાન? આરૂપી જ્ઞેય આત્મા એને પણ જાણે છે. જ્ઞેયને જાણે એટલે ખાલી પર પદાર્થને જાણે છે એમ નથી. અરૂપી આત્મા જે છે તે પણ જ્ઞેય છે, અને નિજ આ જ્ઞાન તેને જાણતું છે. સ્વપર સત્તા વિશ્વમાં નિસંકતાથી માનું. પ્રમેયત્વ ગુણ શું શીખડાવે છે? કે જણાવા યોગ્ય જગતમાં સ્વ પણ છે અને પ ભર પણ છે તો જગતમાં સ્વપનની સત્તા પણ છે. સત્તા છે તો જાણવાનો પ્રશ્ન આવે છે ને, જ્ઞેયત્વ પણ કે સ્વ પણ છે અને પર પણ છે એમ તમે સ્વપર પણ વિશ્વમાં છે એમ નિસંગતાથી માનવું. પાંચમો અગુરુ લઘુત્વ ગુણ. અગુરુ લઘુત્વ ગુણના કારણે દ્રવ્ય સદા નીચરૂપ રહે, દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે. શું શીખડાવે છે? દરેક દ્રવ્ય પોતાનમાં દ્રવ્યપણે રહે છે, જીવ જીવપણે રહે, પૂદગલ પૂદગલપણે રહે છે. કોઈ પણ દ્રવ્ય પોતાનું સ્વરૂપ છોડીને બીજા રૂપે થતા નથી. કોઈ દ્રવ્ય બીજા ગુણમાં ન ભળે ન વિખરી જાય છે. કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યમાં ભળતું નથી, એ ગુણ બીજા ગુણ રૂપે પણ ન થતો અને ગુણ વિખરાઈને જુદા પણ થઈ ન જતા તે અગુરુ લઘુત્વ ગુણ શીખડાવે છે. નિજ ગુણ પર્યાયો બધા રહેતા સતત નિજ ભાવમાં, પોતાની હયાતીમાં પોતાના સ્વરૂપમાં દ્રવ્ય ગુણ પર્યાય બધું જ પોતાની હયાતીમાં સતત રહે છે. કરતા ન હરતા અન્ય કો એ નિયમ નિત્ય છે મહા. એક દ્રવ્ય બીજાનો કરતા છ છ સામાન્ય ગુણમાં એટલું તો નક્કી થાય છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર પોતાનું કાર્ય કરે છે. કોઈ પણ ગુણની પાછળ એ વાત આપણે સાથે વણી લઈએ, કરતા ન હરતા અન્ય કો એ નિયમ નિત્ય છે મહા. પ્રદેશત્વ ગુણ. પ્રદેશત્વ ગુણના કારણે આકાર વસ્તુ માત્રને, દરેક વસ્તુને આકાર અવશ્ય હોય છે. નિજ ક્ષેત્રમાં વ્યાપકપણે સ્વાધીનતા રાખી શકે. મારી ઓથોરિટી, મારો પાવર્સ ક્યાં સુધી ચાલે? જેમ રાજા હોય ને એનો ક્યાં સુધી એનું ચાલે? એને રાજ્યની બાઉન્ડરી સુધી. એમ મારી સત્તા ક્યાં સુધી ચાલે છે? મારા ક્ષેત્ર સુધી. એ પ્રદેશત્વ ગુણ શીખડાવે છે કે તું જ તારા ક્ષેત્રમાં વ્યાપીને રહેલો છો ત્યાં સુધીમાં તારી સ્વાધીનતા તારી હયાતી છે. આકારની મહત્તા નથી, બસ સ્વાનુભવમાં સાર છે. પ્રદેશત્વ ગુણ શું શીખડાવે છે? ક્યાંય પણ આત્માનો આકાર જોવા જતો નહીં, પણ શું કરવું છે? સ્વાનુભવ કરજે. આત્માને અનુભવ કરવા પહેલા જોવું પડશે ને આત્માનો કેવો આકાર છે. કેમ બહાર વસ્તુ લેવા જઈએ ત્યારે આકાર જોઈએ છે ને? આપણે ખાવાની વસ્તુ લેવા જઈએ ત્યારે શું જોઈએ છે? ખરેખર આપણો રાગ કેવો વ્યર્થ છે. ખાવાની વસ્તુમાં પણ આપણે ભિન્ન ભિન્ન આકાર જોઈએ છે કે આવી વસ્તુ જઈને આવી આકારની જઈએ. તારે આકાર ખાવો છે કે એનો સ્વાદ લેવાનો છે? છતાં રાગને ક્યાંય ગમતું નથી. ખાવામાં ભિન્ન ભિન્ન આકાર બનાવે છે, આવો શેપનો બનાવેલો, એમાં શું એને જુદું ડબલ રાગની. એટલે જીવને એટલો વિચાર પણ નથી કે વગર પ્રયોજનનો રાગ કેટલો કરે છે એને. અહીંયા એ રીતે કહે છે કે આકારની મહત્તા નથી, સ્વાનુભવ તે સાર છે. સામાન્ય ને વિશેષ ગુણથી તત્વ શ્રદ્ધા થાય. સામાન્ય અને વિશેષ ગુણ દરેક દ્રવ્યની અંદર છે, એ બંને દ્રવ્યથી તે દ્રવ્ય વસ્તુ તેની સાચી શ્રદ્ધા થાય છે. આ રીતે છ છ સામાન્ય ગુણો જીવને પોતાના આત્માના હિતને માટે તેને મદદગાર થાય છે. જે આકાર હોય રાખવો ના રાખવો, એટલે જીવને રાગ કેવો છે કે આવો આકાર જોયો, પાછો આવો આકારનું ગમે છે, વગર પ્રયોજનનો રાગ કેટલો કરીએ છીએ. મુખ્યતા એમ નથી, આત્માનો આકાર ગમે તે હો, મને આવો આકાર હોય, આકાર છે એ જુદી વાત છે, પણ કયો આકાર ગમે એની વાત છે. દરેક દ્રવ્યને આકાર તો છે જ, પણ તમને કયો આકાર ગમે? આત્માના અનુભવ પહેલા આકાર જોશું ને આપણે, તો શું જોશું? આત્માના અનુભવ મારે કરવો છે, આકાર જોવો નથી. હવે સામાન્ય ગુણ પછી હવે વિશેષ ગુણ આપણે લઈએ. 53મો પાનું છે, 147 પ્રશ્ન. ન થઈ શકે. એમાં રહે છે એટલે આકાર એવો થઈ જાય છે એવું નથી. લોકાકાશનો આકાર કેટલો છે એ પ્રમાણે આપણા આત્માનો આકાર થઈ ગયો છે. લોકાકાશનો આકાર તો ઘણો મોટો, છતાં આપણો આકાર તો શરીર પ્રમાણે થયો. આકાશના આકારમાં નથી, આકાશમાં રહીએ છીએ. અવગાહન આકાર તો આપણો પોતાનો છે. આ જે અત્યારના શરીર પ્રમાણે આકાર છે, શું ઇન્ટરફેર થાય એમાં? આકાશ લોકાકાશની અંદર, આકાશ દ્રવ્યની અંદર એક અવગાહન આપે છે, એટલે એને કોઈ આકારની સાથે સંબંધ થાય છે એવું નથી. દરેક દ્રવ્યનો પોતપોતાનો આકાર છે. એમાં આકાશ શું ઇન્ટરફેર થયું? અત્યારના મારો આ શરીર પ્રમાણ છે, કાલ બીજું શરીર મળે તો બીજો આકાર થશે. એમાં આકાશ ઉલટાનું શરીર અત્યારના નહીં, આપણો આકાર. આકાશને શું એમાં કઈ ફરક પડતો નથી. આકાશના લોકાકાશના આકારને આપણો આકાર નાનો મોટો થાય, બીજા દ્રવ્યનો આકાર નાનો મોટો થાય, એમાં આકાશના આકારને શું ફરક પડે છે? એનો જે લોકાકાશનો જે આકાર ફિક્સ છે એ ફિક્સ જ રહે છે, એમાં એમાં શું ફરક પડ્યો? શું છે પ્રશ્ન? શું છે? એટલી એક જગ્યા રોકે છે એટલા પૂરતું છે. એમાં આકાશ આપણે શું લઈએ છીએ? આકાશનો આટલો આકાર લેવો છે તો હા તો એ ફિક્સ આકાર છે, એમાં તો કઈ ફરક પડતો નથી ને. હા આકાશની અંદર, લોકાકાશની અંદર છે જીવાદી પાંચ દ્રવ્યો, તેથી આકાશના આકારને કાંઈ, લોકાકાશના આકારને કાંઈ ફરક પડતો નથી. શું છે પ્રશ્ન ફરીથી? કેવી રીતે ના? અચ્છા ફરીથી, લોકાકાશનો કેટલો આકાર છે? હા એવો અત્યારનો આપણો આકાર છે તો, એટલે ઈ જ હું કહું છું, એટલો કટઆઉટ ગણવો છે લોકાકાશનો આકાર? એટલો કટઆઉટ ગણવો છે? ધીસ ઇઝ નોટ એ લોકાકાશનો આકાર, કારણ કે લોકાકાશનો આકાર તો બહુ મોટો છે ને. આ આકાશનો આકાર નથી. આપણે જે એટલો રહ્યા છીએ એ કોનો આકાર છે? આપણા આત્માનો આકાર છે, અને અહીંયા રહેલા આ શરીરનો આકાર છે. એમાં ના એવો પ્રશ્ન તો નથી. ઓકે ફરીથી ફરીથી પ્રશ્ન વધારે ખુલાસો થાય તો એ પ્રકારે પછી લેશું. હવે વિશેષ ગુણ ઉપર જઈએ આપણે. વિશેષ ગુણનો પહેલો જ પ્રશ્ન છે 147મો પ્રશ્ન. પ્રત્યેક દ્રવ્યમાં ક્યાં ક્યાં, પહેલો તો એ જ પ્રશ્ન છે, કયા દ્રવ્યની અંદર વિશેષ ગુણ હોય? દરેક દ્રવ્યની અંદર સામાન્ય ગુણ તો હોય, પણ કયા દ્રવ્યની અંદર વિશેષ ગુણ હોય? બધામાં હોય. બાકીના ચાર દ્રવ્યોમાં વિશેષ ગુણ? એક 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 કે વધારે મેં નથી પૂછ્યું, ખાલી એટલું જ પૂછ્યું કે કયા દ્રવ્યની અંદર વિશેષ ગુણ ન હોય. બધામાં હોય. શા માટે હોય બધામાં? જો કોઈ દ્રવ્યની અંદર સામાન્ય ગુણ ન હોય તો એને બીજાથી જુદો આપણે પાડી શકીએ નહીં. જો વિશેષ ગુણ ન હોય તો એક દ્રવ્યને બીજા દ્રવ્યથી જુદું પાડે. બધામાં જો ખાલી સામાન્ય ગુણ હોત તો એક દ્રવ્ય બીજાથી જુદું પડે જ નહીં, અને સામાન્ય ગુણ ન હોય એવું તો કોઈ દ્રવ્યમાં ન જ બને. શા માટે ન બને? કારણ કે તો જ એને સામાન્ય કહે, એટલે સામાન્ય ગુણ પણ છે અને પ્લસ બીજાથી જુદું પાડવા માટેનો વિશેષ ગુણ. તો એ વિશેષ ગુણની આપણને હવે અહીંયા વ્યાખ્યા કરે છે કે દરેક દ્રવ્યમાં ક્યાં ક્યાં વિશેષ ગુણો છે. પહેલું, જીવ દ્રવ્યમાં ક્યાં વિશેષ ગુણો છે? ચૈતન્ય, ચૈતન્યની અંદર દર્શન અને જ્ઞાન, શ્રદ્ધા, શ્રદ્ધાનો અર્થ સંકેત, દર્શન એટલે અવલોકન અને શ્રદ્ધા એટલે સંકેત. ચારિત્ર, સુખ, વીર્ય, ક્રિયાવતી શક્તિ, વૈભાવી શક્તિ વગેરે વગેરે કેટલા વિશેષ ગુણ છે જીવમાં? અનંતા છે. પછી પૂતગલ દ્રવ્યમાં સ્પર્શ રસ ગંધ વર્ણ એ આપણે પછી લઈએ, ખાલી એક નામ જોઈ લઈએ, ક્રિયાવતી શક્તિ વૈભાવી શક્તિ વગેરે. ધર્માસ્તિકાયમાં ગતિ હેતુત્વ એક જ આપ, એ સિવાય કોઈ બીજો ગુણ છે? વિશેષની વાત છે. આપણે તો ધર્માસ્તિકાયમાં એક જ કીધું, પછી બીજો કોઈ દેખાય છે કોઈને? ધર્માસ્તિકાયમાં વિશેષ ગુણ બીજો હોય એવો? હા, અરૂપીપણું પણ એનો છે ને, કારણ કે અરૂપીપણું વિશેષ છે. છે છ દ્રવ્યમાં અરૂપીપણું નથી, માટે અરૂપીપણું પણ આને ધર્માસ્તિકાયનો ગુણ કહેવાય છે. અધર્માસ્તિકાયમાં સ્થિતિ હેતુત્વ, આકાશમાં અવગાન હેતુત્વ અને કાળ દ્રવ્યમાં પરિણમન હેતુ. આમાં કઈ દેખાણું કે ચાર છેલ્લા દ્રવ્યમાં તો એક એક ગુણ આપી દીધા, બીજા જીવ અને પૂતગલમાં ઘણા, એવું શું કામ કર્યું? કે બીજા ચાર સાથે બહુ સંબંધ નથી. જીવ અને પૂતગલનો જ આખો આ સંસારમાં વધારે જીવ અને રાગ પૂતગલનો સંબંધ કરીને દુઃખી થાય છે. એટલે જીવ અને પૂતગલની જ વિશેષ વાત શાસ્ત્રમાં આવે છે. બાકીના ચાર દ્રવ્યનું વર્ણન કર્યું છે, છે એટલે વર્ણન કર્યું છે, પણ એનો વિસ્તાર, કારણ કે એનું બહુ પ્રયોજન નથી. પ્રયોજન કોનું છે? એક તો જીવ, કારણ કે આપણે પોતે જીવ છીએ અને આપણે સુખી થવું છે. અને આપણે કોનું લક્ષ કરીને દુઃખી થઈએ છીએ? પૂતગલનું. માટે પૂતગલ પણ તારાથી જુદા છે એવું વર્ણન કરવા માટે એનું પણ વર્ણન કરવામાં આવ્યું. બાકીના ચાર દ્રવ્યો છે એનું વર્ણન છે, પણ એનો વિસ્તાર નથી. તો જીવમાં વિશેષ ગુણ લઈએ ચૈતન્ય. ચૈતન્ય એટલે દર્શન, એટલે સામાન્ય અવલોકન, અને જ્ઞાન એટલે જાણવું ભેદ પાડીને. શ્રદ્ધા, શ્રદ્ધા એટલે ઓળખાણ પ્રતીતિ. ચારિત્ર, ચારિત્ર એટલે એકાગ્રતા લીનતા. સુખ આનંદ, હેપીનેસ જેને કહીએ. વીર્ય પુરુષાર્થ બળ. ક્રિયાવતિ શક્તિ, ક્રિયાવતિ શક્તિ એટલે ગમન કરવામાં જે નિમિત્ત છે અને ગમન પૂર્વક સ્થિર થવામાં, બે કાર્ય જેનું છે. અને વૈભાવિક શક્તિ, વૈભાવિક શક્તિ એટલે વિભાવ કરવાની, એટલે વિભાવ થયા જ કરે, કરે તો થાય, વિભાવ થવાની યોગ્યતા. કરવા કરતા શબ્દ વધારે કયો? લાયકાત. વિભાવ થવાની લાયકાત, વિભાવ થવાની યોગ્યતા, તેને વૈભાવ. વૈભાવિક શક્તિ એટલે વિભાવ થાય એવો જ અર્થ નથી, પણ વિભાવ થવાની જીવમાં લાયકાત છે. ચાર દ્રવ્યમાં તે વિભાવ થવાની લાયકાત પણ નથી. જીવની પર્યાયમાં વિકાર થાય, વિકૃતિ થાય તેવી લાયકાત, તેને વૈભાવિક શક્તિ કહેવામાં આવે છે. પછી પૂતગલ દ્રવ્યમાં સ્પર્શ, એ તો દરેકને ખ્યાલ છે, સ્પર્શ રસગંધ વર્ણ. ક્રિયાવતી શક્તિ ગમન અને સ્થિર. અને વૈભાવિક શક્તિ એટલે એમાં પણ અશુદ્ધતા થાય. વૈભાવિક એટલે વિભાવ અશુદ્ધતા થાય. પૂતગલમાં શું અશુદ્ધતા હોય વળી? કે સ્કંદ રૂપે થવું તેનું અશુદ્ધતા છે, તો તેવી વૈભાવિક શક્તિ છે. ધર્માસ્તિકાયમાં ગતિ હેતુત્વ એટલે જીવ પૂતગલ ગતિ કરે તેમાં નિમિત્ત થવાનું. અધર્માસ્તિકાયમાં જીવ પૂતગલ ગતિ પૂર્વક સ્થિતિ કરે તેમાં નિમિત્ત થવાનું. આકાશ દ્રવ્યમાં પાંચેય દ્રવ્યોને જગ્યા રહેવા માટે તે અવગાહન. કાળ દ્રવ્યમાં પરિણમન, દરેક દ્રવ્ય પરિણમન કરે છે તેમાં નિમિત્ત રૂપે છે. એવું તો એમ તો લઈ શકાય, દરેક દ્રવ્ય પોતામાં લીન. આ ચારિત્ર રૂપની લીનતા એટલે ઉપયોગ પણથી બહાર હોય ને અંદરમાં આવે એવી જાતની સ્થિરતા છે. બાકી એમ તો સ્વ દરેક દ્રવ્ય પોતા સ્વરૂપમાં રહેલું છે, સ્થિત જ છે. એટલે એ પ્રકાર આમ સામાન્ય રીતે વીર્ય લેવાય છે કે દરેક દ્રવ્ય પોતાની પરણતીને રચના કરે છે, એટલે વીર્ય દરેકમાં લઈ શકે. સ્થિરતા જ સામાન્ય રીતે લેવાથી એ જીવમાં જ લેવાય છે, દર્શનના ચારિત્ર. પણ વીર્ય એ રીતે લેખાય, કારણ કે વીર્ય એટલે શું? પોતાની પરણતીની રચના કરવી. તો દરેક દ્રવ્ય પોતાની પરણતીને રચે છે, તેમાં વીર્ય લેવાય છે. એટલે આમાં વીર્ય આપણને એક જીવના પુરુષાર્થ તરીકેનો ખાસ વિશેષ ગુણ લીધો છે. આમ સામાન્ય રીતે વીર્ય એમ કોઈ કહી તો સામાન્ય ગુણ થઈ ગયો એવી વાત અહીંયા નથી. પોતાની નિર્મળ પર્યાયની રચના એવો અર્થમાં અહીંયા વીર્યને વિશેષ ગુણ તરીકે લેવામાં આવ્યો છે. હવે 148મો પ્રશ્ન. चेतन चैतन्य अने चेतना ए त्रणे एक छे के जुदो जुदो एनी व्याख्या करे तो चेतन ए शू छे जीव द्रव्य द्रव्य ने सूचवे चेतन शब्द द्रव्य ने चैतन्य एना गुण ने शोभे अने चेतना ई एना पर्याय ने सूचवे छे जीव द्रव्य ने चेतन कहे छे चैतन्य ते चेतन द्रव्य नो गुण छे चेतन द्रव्य नो गुण तेने चैतन्य कहेवामां आवे छे तेमा दर्शन अने ज्ञान ए बन्ने गुणों नो समावेश थई जाय छे बेनु कम्बाइंड नाम दर्शन अने ज्ञान नो कम्बाइंड नाम तेनु नाम चैतन्य पछी कोई सामान्य रीते एम बोले जीव द्रव्य चैतन्य छे तो पण चाले चेतन्य छे पण सामान्य रीते बोलवामां आ एने ख्याल होवो जोईए के चेतन ए द्रव्य छे चैतन्य तेनो गुण छे अने चैतन्य गुणना पर्याय ने चेतना कहेवामां आवे छे चैतन्य गुण छे एनी जे दर्शन चेतना ने ज्ञान चेतना ए पर्याय छे तेने चेतना कहेवामां आवे छे चैतन्य गुण ने पण चेतना गुण कहेवामां आवे छे हवे चेतना कोने कहे छे जेमा पदार्थो नो प्रतिभास थाय तेने चेतना कहे छे पर्याय मां प्रतिभास सेमा थाय द्रव्यमां गुणमां के पर्यायमां पर्यायमां तो चेतनापणू के जेमां पदार्थों ने प्रतिभास खाली जाणवू नहीं कारण के आमां जाणवू देखवू बे आवशे एटले प्रतिभास शब्द छे खाली जाणवू नथी चेतनामां शुं आवे जाणवू ने देखवू बे आवे एटले एनो प्रतिभास जेमां पर्यायनो जे पर्यायमां पदार्थनो प्रतिभास थाय ए प्रतिभास देखवा रूपे पण होई सके ए प्रतिभास જાણવા રૂપે પણ હોઈ શકે તેને ચેતના કહેવામાં આવે છે અને ચેતનાના કેટલા ભેદ છે બે ભેદ છે દર્શન ચેતના અને જ્ઞાન ચેતના બે ભેદ છે દર્શન ચેતના અને જ્ઞાન ચેતના આ રીતે 150 પ્રશ્ન થયા છે આ થોડુંક હવે મને એમ લાગે છે અઘરું તો આવશે છતાં આપણે લેશું અને જેને કોઈ પ્રશ્ન હોય તે પૂછી શકશે અને તો પછી આપણે વચ્ચે થોડુંક ઓમિટ કરીને પર્યાય સુધી લઈ જશું થોડુંક લઈ લેશું અને એમાં જેને જેને પ્રશ્ન થાય તો એને ફરીથી વિચાર કરું અને છતાં એનો ખુલાસો ટ્રાય કરશું.